ओंकार बिंदु संयुक्तं नित्यं ध्यायन्ति योगिनः कामदं मोक्षदं चैव ओंकाराय नमो नमः। अरिहन्तो मंगलं नित्यं सिद्धा जगति मंगलं मंगलं साधव सर्वे जैन धर्मोस्तु मंगलं मंगलं देव सर्वज्ञं निर्ग्रंथो गुरुमंगलं मंगलं वेतराग श्रुत जैन धर्मोस्तु मंगलम् मंगलम् भगवान वीरो मंगलम् गौतम प्रभु मंगलम् स्थूलिभद्राद्या जैन धर्मोस्तु मंगलम् महादेव्या कुक्षिरत्नं शब्दजेतरवात्मजं राजचंद्रमहं वंदे तत्वलोचनदायकं प्रभु तत्वलोचनदायकं।
શ્રીમદ રાજચંદ્ર જ્ઞાન મંદિર રાજકોટ, રવિવાર તારીખ 20 નવેમ્બર 2011, શ્રીમદ રાજચંદ્ર વચનામૃતજી ક્રમવાર પત્ર સ્વાધ્યાયમાં પત્રાંક 598નો આપણો સ્વાધ્યાય ચાલુ છે। શ્રી ડુંગરે અખે પુરુષ એક વર્ખ હે એ સવૈયો લખાવ્યો તે વાંચ્યો છે। શ્રી ડુંગરને એવા સવૈયાનો વિશેષ અનુભવ છે, તથાપિ એવા સવૈયામાં પણ ઘણું કરીને છાયા જેવો ઉપદેશ જોવામાં આવે છે અને તેથી અમુક નિર્ણય કરી શકાય અને કદી નિર્ણય કરી શકાય તો તે પૂર્વાપર અવિરોધ રહે છે એમ ઘણું કરીને લક્ષમાં આવતું નથી। જીવના પુરુષાર્થ ધર્મને કેટલીક રીતે એવી વાણી બળવાન કરે છે એટલો તે વાણીનો ઉપકાર કેટલાક જીવો પ્રત્યે થવો સંભાવે છે। પત્રની અંદર ડુંગરભાઈ અધ્યાત્મના ઘણા અભ્યાસુ એટલે આવા જુદા જુદા જે કંઈ એની પાસે કોઈ કૃતિ રચના આવે એ પાછું કૃપાળુદેવને મોકલે અને એમનો અભિપ્રાય જાણવા માટે પ્રયત્ન કરે। એક સવૈયો મોકલ્યો છે, એવી નાના નાના ટુકડાઓથી સવૈયાઓનું એક કાવ્યની રચના છે, એમાં અમુક અમુક વાતનું પ્રતિપાદન થાય। એમાં અખે પુરુષ એક વરખ હે, અક્ષય પુરુષ એક વૃક્ષ સમાન છે, મૂળ બ્રહ્મ એક છે, મૂળ આત્મા એક છે, મૂળ ચૈતન્ય એક છે, આવી એક ધારણા વેદાંતની અંદર છે અને એમાંથી બાકી આ સમગ્ર સૃષ્ટિનું સર્જન થયું છે, બધા એમાંથી ઉત્પન્ન થયા છે, ફરી પાછા એમાં લય થશે વગેરે વગેરે દાર્શનિક માન્યતાઓ છે બધી। એક લખે છે કૃપાળુદેવ કે બરોબર છે, ડુંગરને એવા સવૈયાનો અનુભવ છે, તથાપિ એવા સવૈયામાં ઘણું કરીને છાયા જેવો ઉપદેશ જોવામાં આવે છે। કેટલીય કવિતાની કડીઓ કેટલાય પદની અંદર એવું જોવા મળે કે એની બે ચાર લીટીની અંદર થોડો ઉપદેશ જોવા મળે, પણ એ ઉપદેશ કેવો? છાયા જેવો। વસ્તુનું યથાર્થ સ્વરૂપ ન હોય, વ્યક્તિ જોવી અને વ્યક્તિની છાયા જોવી એ બેમાં ફરક છે। છાયાથી તત્સમ બોધ ભાસે ખરો, પણ એમાં એવું જ છે એવું કહી શકાય નહીં, તેથી અમુક નિર્ણય કરી શકાય અને કદી નિર્ણય કરી શકાય તો તે પૂર્વાપર અવિરોધ રહે છે એમ ઘણું કરીને લક્ષમાં આવતું નથી। આવા બોધની એક મુશ્કેલી એ છે કે એ પૂર્વાપર અવિરોધ રહી શકતો નથી, ક્યારેક છાયા ઉપરથી લીધેલો નિર્ણય વાસ્તવિકતાની અંદર ટકી ન પણ શકે, તો કે છે લક્ષમાં આવતું નથી, અવિરોધ ન રહે। જીવના પુરુષાર્થ ધર્મને કેટલીક રીતે એવી વાણી બળવાન કરે છે, પણ આવામાંથી કંઈક જીવને કેટલાક લોકોને આ વાણીનો ઉપકાર કેટલાક જીવો પ્રત્યે, કોઈક કોઈક જીવો એમાંથી કંઈ ને કંઈ શોધે અને પોતાનો ક્ષયપસમ હોય, પોતાની વિચારણા હોય, પોતાની ચિંતનધારા હોય, તો એમાંથી પણ એને કોઈ ને કોઈ સૂત્ર મળે તો એને પુરુષાર્થ ધર્મને એ બળવાન કરે છે આવી વાણી. એટલે આ વાણીનો ઉપકાર આટલો છે. એ સનાતન સત્ય છે, નિતાંત સત્ય છે એમ કૃપાળુ દેવ અહીંયા મૂકતા નથી. કે વાત સરસ છે, કેવું સરસ મજાનું સ્વયંમાં કહ્યું છે, તો કે કહ્યું છે પણ પૂર્વા પર અવિરોધ હોય એમ જણાતું નથી. દરેક વસ્તુને એની મર્યાદા છે. એટલે કેટલીક વાર જે જીવનમાં આભાસ ઉત્પન્ન થાય છે એ આભાસ આવી રીતે થાય છે. આપણને કોઈ એક ક્યાંક છાપામાં વાંચ્યું, ક્યાંક મેગેઝિનમાં વાંચ્યું, ક્યાંક કોઈએ ગાયું અને આપણે એટલા બધા પ્રભાવિત થઈ જઈએ એનાથી. પરંતુ એ વાસ્તવિક છે, નિતાંત સત્ય છે, પૂર્ણ સત્ય છે એવું નથી. કારણ કે દશાવાન પુરુષની રચના નથી, નહીં તો એવી છાયા ન આવે, વસ્તુનું યથાર્થ સ્વરૂપ આવે. આનંદગંજીએ જેમ કહ્યું, અભિમત વસ્તુ વસ્તુ ગતે કહે રે તે વિરલા જગ જોઈ, વસ્તુનું જે સ્વરૂપ છે એવું જ કહે એવા તો જગતમાં વિરલાઓ છે. બાકી તો છાયા જેવો ઉપદેશ છે, એ છાયા જેવો ઉપદેશ કોક જીવને ઉપકારી થઈ જાય, એમાંથી એને દિશા મળી જાય અને એથી કરીને એનો પુરુષાર્થ ધર્મ આગળ બળવાન થાય. શ્રી નવલચંદના હાલ બે પત્તા અત્રે આવ્યા હતા. કંઈક ધર્મ પ્રકારને જાણવા વિશે હાલ તેમની ઈચ્છા થઈ છે, તથાપિ તે અભ્યાસવત અને દ્રવ્યાકાર જેવી હાલ સમજવી યોગ્ય છે. જો કોઈ પૂર્વના કારણયોગથી એ પ્રકાર પ્રત્યે તેમનો લક્ષ વધશે તો ભાવ પરિણામે ધર્મ વિચાર કરવાનું બની શકે એવો તેનો ક્ષયોપશમ છે. નવલચંદભાઈ વિશેની એમને અહીંયા સંદર્ભ આપ્યો છે. પૂછાવ્યું હશે ગમે તે, પણ એના બે પત્તા આવ્યા છે અને એની બહુ ઈચ્છા છે ધર્મના પ્રકારને જાણવા વિશે. એ બે પત્તા મેળ્યા છે એના ઉપરથી કૃપાળુ દેવે જે એનું જજમેન્ટ લીધું છે કે નવલચંદને ધર્મ જાણવાની ઈચ્છા શું છે, કયા સ્ટેજમાં છે, કઈ અવસ્થામાં છે, તો મેં લખે છે કે તે અભ્યાસવત અને દ્રવ્યાકાર જેવી હાલ સમજવી યોગ્ય છે. એને ધર્મ સમજવો છે પણ શું છે, અભ્યાસવત, જરાક જાણવું છે વધારે પડતું, અને દ્રવ્યાકાર શું છે, આના પ્રકૃતિ કેટલી છે, આના ભેદ કેટલા છે, ને એટલું પોતાનું ડાપણ વધારવું છે જેથી કરીને બીજાને કહેવામાં પોતાની હોશિયારી, પોતાની વાકચાતુરી, આ બધું અભ્યાસ કરે. ઘણા અભ્યાસ કરે, શેના માટે કરે, સ્વપ્રકાશ માટે નહીં પણ પરપ્રકાશમાં ઉપદેશમાં ઉપપુર થાય એટલે બધું જોઈ રાખ્યું હોય ને આ કર્યું ને તે કર્યું હોય, એનો અભ્યાસ એટલા માટે છે કે ઇટ ઇઝ હિઝ કેરિયર. આ એક એની વ્યવસાયનો એક ભાગ છે. કથાકારો કેટલા બધા દ્રષ્ટાંત આપી શકે છે, કેટલી કેટલી રચનાઓ મોઢે બોલતા હોય છે, એને કોઈ આત્મપરિણામના હેતુથી એ રચનાનો કદી વિચાર કર્યો નથી, પરંતુ દ્રવ્યાકાર એ બરોબર યાદ રહીએ અને ક્યાંક કહેવા થાય, અભ્યાસવત આ અભ્યાસ કરે છે એનો પ્રકાર. પણ કૃપાળુદેવ કહે છે, જો કોઈ પૂર્વના કારણયોગથી એ પ્રકાર પ્રત્યે તેમનો લક્ષ વધશે તો ભાવ પરિણામે ધર્મ વિચાર કરવાનું બની શકે એવો તેમનો ક્ષયોપશમ બહુ સરસ છે. ભાવ પ્રકારે જો વિચારે, આત્માની પરિણતિ બદલાય, આત્માના પરિણામો બદલાય, સત વિશેનું એને યથાર્થ દર્શન થાય, તો સમ્યક દર્શન થાય, તત્વની સમજ આવે. પણ ક્યારે કે એને ભાવ પરિણામમાં જાય, તો દ્રવ્ય પરિણામથી ધર્મ જાણવો છે તો આ વાંચી લીધું, આ વાંચી લીધું, અહીંયાથી લીધું, અહીંયાથી લીધું, યા યાદ રાખ્યું, આ યાદ રાખ્યું, આની નોંધ કરી અહીંયા મૂક્યું, ચારે બાજુથી એને અભ્યાસ એનો દ્રવ્ય પરિણામ ઉપર છે. એ દ્રવ્ય પરિણામનો એનો અભ્યાસની એની ઈચ્છા એના આત્મકલ્યાણમાં ઉપકારી થતી નથી. વસ્તુ થોડી સમજીએ પણ સ્વપરિણામ ઉપર લઈએ, સ્વપરિણતિ ઉપર જો જતા હોઈએ તો એ આપણને ઉપકારી થાય. પરંતુ જો દ્રવ્ય પરિણામથી જ ધર્મનો અભ્યાસ કરવામાં આવે, શાસ્ત્રનો અભ્યાસ કરવામાં આવે, તો એ દ્રવ્ય પરિણામ જીવને ઉપકારી થઈ શકતું નથી, આત્મકલ્યાણમાં એ સાધક બની શકતું નથી. કેટલી સરસ વાત મૂકી છે કે આવું ઈચ્છા લખે છે કે મારે ધર્મ પામવો છે, અને આ જ સમયમાં યાદ આવે છે આપણને કે ખંભાતના મુમુક્ષુને કહ્યું હતું કે તમારે ધર્મ શું કામ પામવો છો, અને મુમુક્ષુનો જવાબ હતો કે અનંતનું પરિભ્રમણ હવે સમાપ્તતાને પામે. અમને એટલા માટે અમને આ ચિંતા નથી, અમે ગામને બતાવી દઈએ શું છે. ભાવ પરિણામે ધર્મની ઈચ્છા અને દ્રવ્ય પરિણામે ધર્મની ઈચ્છા, આ બેમાં ઘણો ફેરક છે. એકને પંડિતાઈનું જોર વધારવું છે, બીજાને જ્ઞાન પરિણતિની શુદ્ધિ કરવી છે કે મારા પરિણામોમાં શુદ્ધિ થાય, જે કંઈ મિથ્યાત્વ છે એ નબળું પડે, મોડું પડે અને સત્યની પ્રાપ્તિ થાય, તત્વ સમજમાં આવે. આવી દ્રષ્ટિ આ ભાવ પરિણામનો વિષય જ્યારે અભ્યાસ, સ્વાધ્યાય, ઉપદેશ, ભક્તિ, વાંચન આ બને ત્યારે એ જીવને આત્મકલ્યાણનું કારણ થાય. એમાં પણ જો એનો ક્ષયોપશમ હોય, વસ્તુને તાત્પર્ય પકડવાની દ્રષ્ટિ, ક્ષયોપશમ એટલે તાત્વિક દ્રષ્ટિ, વસ્તુ સમજે, શબ્દથી પકડે અને તરત જ એના ભાવને પકડી લે, આ ક્ષયોપશમ છે. શબ્દ તો ઘણીવાર એક ને એક હોય, વાસના વિષયની પણ છે અને વાસના વૈરાગ્યની પણ છે, પણ વાસના જ ન સમજે, શબ્દ જ પકડે, એને ભાવની તો અક્કલ જ ન હોય, તો એમ જ કે આવું શું કર્યું છે, આવું તો કંઈ હોતું હશે, અરે તને સમજ નથી. એ વિશેષણ છે, એ એક તીવ્રતાનું સ્વરૂપ છે. તો શબ્દની કંઈ સમજ ન હોય એટલા માટે સાધુઓને અભ્યાસ કરાવતા પહેલાં ન્યાયશાસ્ત્રનો અભ્યાસ કરે, વ્યાકરણ શીખડાવે. વ્યાકરણનો અભ્યાસ, ન્યાયના ગ્રંથો પછી શાસ્ત્રના ગ્રંથો સમજાય, નહીં તો કાંઈ સમજાય નહીં, શબ્દને પકડીને બેસી જાય અને પછી રોકાઈ રહે, અહીંયા આમ કેમ કીધું છે ને આમ કેમ કીધું છે. ભાવ પરિણામ અને દ્રવ્ય પરિણામ આ બંનેની અંદર પંડિતાઈ અને જ્ઞાની જેટલું અંતર છે. કે છે ક્ષયોપશમ બહુ સારો છે, નવલચંદનો ક્ષયોપશમ, પણ અત્યારે એની ઈચ્છા છે એ શેની છે, દ્રવ્યાકાર અભ્યાસની છે. એને ભાવ પરિણામની કોઈ લગ્ની હોય એવું એના પત્રમાંથી જણાતું નથી. ઘણા પ્રશ્નો પૂછતા હોય તો એના ઉપરથી આપણને તરત ખબર પડે કે આને ભાવ સાથે કાંઈ સંબંધ નથી, અને બુદ્ધિને તર્ક સિવાય કાંઈ બીજી વાત નથી. એને વસ્તુ સાચી સમજ પડે તો કાંઈ એને કાંઈ બહુ ઠીક છે, હાલો એમ કંઈ લેવા દેવા નથી. પરિણામની દ્રષ્ટિએ, સાધનાની દ્રષ્ટિએ એની અંદર કોઈ અર્થ જાણવા મળે તો એને કાંઈ મહત્વ, ઠીક એમ છે એમ હશે. બહુ મુશ્કેલી છે આપણી સાધનામાં, આપણા ઉપયોગની જે જોડાણ છે એ જોડાણમાં કઈ દ્રષ્ટિથી આપણે આ કરીએ છીએ, ભાવધારા કઈ છે એ બહુ મહત્વનું છે. કેવળ બુદ્ધિની ધારાથી પરમાર્થ પામી શકાતો નથી. તમારા આજના પત્રમાં છેવટે શ્રી ડુંગરે જે સાખી લખાવી છે, વ્યવહારની ઝાડ પાંદડે પાંદડે પરજડી, એ પદ જેમાં પહેલું છે તે યથાર્થ છે. ઉપાધિથી ઉદાસ થયેલા ચિત્તને ધીરજનો હેતુ થાય એવી સાખી છે. એક એક પેરેગ્રાફમાં આ બધા પત્રોના સાથે જવાબ કૃપાળુદેવને તો આપવા છે. એક સાથે તો કંઈ બધું જ જે કંઈ છે પડ્યું છે, છૂટક છૂટક કંઈ ઉપયોગની ધારા નહોતી એટલે જવાબ અપાયા નથી, પણ જ્યારે પત્ર લખાય છે ત્યારે જે જે સંદર્ભ છે એ સંદર્ભ આપે છે. ડુંગરે એક સવયો મોકલો હતો અને પછી બીજી પાછી પત્રના અંતમાં એક સાખી લખી. એ સાખી જે છે એ ચાર પદની આખી હોય છે, કોઈ પણ પદ ગાતા પહેલાં સાખી ગવાય અને પછી ચલતીનું પદ ઉપાડી લેવાય. તો એ સાખીની અંદર એમાં એક એનું પહેલું પદ છે, એમાં લખ્યું છે વ્યવહારની ઝાડ પાંદડે પાંદડે પરજડી, પરજડી એટલે પ્રગટે, તે યથાર્થ છે. ઉપાધિથી ઉદાસ થયેલા ચિત્તને ધીરજનો હેતુ થાય એવી સાખી છે. સાખીમાં ઘણીવાર આવો માર્મિક ઉપદેશ હોય, કબીરના રચનામાં સાખી બહુ હોય છે, સાખી હોય પછી એકાદું પદ હોય, અને ઘણા આધ્યાત્મિક પદ ગાનારા પુરુષો કોઈ પદ લેવું હોય તો એ પદનો મર્મ જેમાં સમાયેલો છે એવી એક સાખી એ પૂર્વ ભૂમિકા બાંધે, પહેલાં સાખી બાંધી અને પછી પદ લે. આપણે એક પદ આવે છે બ્રહ્મ સદગુરુ ચરણ સદા શરણમ, એમાં સાખી છે કે સદગુરુ પદ મેં સમાત હૈ અરિહંતાદિ પદ સર્વ, એ જે આખી સાખી મૂકી છે પછી પદ શરૂ થાય છે મમ સદગુરુ ચરણ સદા શરણમ. તો એ સાખીની અંદર આખા પદનો મહિમા માત્મ્ય એટલું અદ્ભુત રીતે એની અંદર ગૂંથાયેલું હોય છે. આ સાખી પણ એક અધ્યાત્મની રચનાઓ છે. તો આ સાખી છે વ્યવહારની જાળ, પાંદડે પાંદડે પરજણી. સાખીની અંદર વિચાર કરવો પડે કે આ શું છે, કેવી રીતે મૂક્યું છે. વ્યવહારની જાળ પાંદડે પાંદડે પરજણી. પાંદડા કેને હોય? વૃક્ષને. તો આત્મ વૃક્ષ સમાન છે, આત્મા વૃક્ષ સમાન છે. અને એ વૃક્ષને આ બધા શરીરરૂપી થડ છે, ઇન્દ્રિયોરૂપી ડાળખા છે, અને વિષયોરૂપી એના પાંદડા છે. અને આ સંસારના ચારે બાજુ શું થયું છે? પાંદડે પાંદડે ઝાડ, આખું ઝાડ સળગતું હોય. કલ્પના કરવાની, એક ઝાડ છે અને આખું સળગી રહ્યું છે. પાંદડે પાંદડે જેને આગ લાગી છે, પાંદડે પાંદડે જેને તણખા જળે છે, આ ઝાડની સ્થિતિ શું હોય? એવી આ વ્યવહારની ઝાડ આપણને સંસારના સંબંધો, સંસારના લેણ દેણ અને આ સંસાર સાથેનો આપણો જે સંબંધ છે આ કેવો છે, ઝાડ સમાય. જ્ઞાનીઓ શબ્દ લખે કે લોકો સંસારમાં આગથી બળી રહ્યા છે. તો પાંદડે પાંદડે વ્યવહારની ઝાડ પ્રગટી છે. અને તો એક એક ઇન્દ્રિયોના વિષયો અને એક એક એના વ્યવહારો, આ બધા વ્યવહારની અંદર માત્ર અગ્નિ, અસાતા અસાતા અને અસાતા છે. સાતા થોડી, અસાતા ઘણેરી, એવો આ સંસાર. તો પોતાનું ચિત્ર છે, ફોટો ક્યારેક જુઓ અને ફોટાને પછી એની અંદર, અત્યારે કમ્પ્યુટરમાં થઈ શકે, એને પછી વૃક્ષના રૂપમાં પોતાના ફોટાને ફેરવવો અને પછી બધા પાંદડા અને પછી એને ફાયર કરવી, એ થઈ શકે છે. અને પછી લાગે આવું મારું જીવન છે. રોમે રોમમાં આગ લાગી છે, રોમે રોમમાં આગ લાગી છે. અસાતાથી આ જીવ ભડકે ભળી રહ્યો છે. બધી જ જગ્યાએ એને વ્યવહારની ઝાડ પાંદડે પાંદડે પરજણી પ્રગટી છે. આ જીવને સાતા, શાંતિ, સમાધિ, સુખ સંસારમાં ક્યાંથી હોય? કેમ કે વ્યવહારની ઝાડ લાગી છે. એ વ્યવહારમાં એટલો બધો સંસાર સાથે સંકળાયેલો છે, ઓતપ્રોત થયેલો છે, જરાય પોતાને જુદો ગણતો નથી. અને આવું સંસારમય જીવનની અંદર સુખ ક્યાંથી? અશાંતને, અશાંત જે હોય એને સુખ ક્યાંથી હોય? કેવી રીતે હોય? સુખનો સ્ત્રોત એ આત્માની શાંતિ છે. પણ અશાંતિ અને વ્યવહારના જ ચારે બાજુ જેણે ઉંબાડિયા જ હળગાવ્યા છે અને એ શાંતિની શોધમાં નીકળે તો એને શું મળે? તો કે છે એ યથાર્થ છે. ઉપાધિથી ઉદાસ થયેલ ચિત્તને ધીરજનો હેતુ થાય. બહુ ઉપાધિ આવે ત્યારે વિચાર કર કે હવે ક્યાંક તો કોક પાંદડા તો બધા ઠારવાનું શીખ, કે બધે હળગાવવું જ છે. ટોટલે ટોટલે દીવા એ ઘરની શોભા છે, ટોટલે ટોટલે દીવા એ ઘરની શોભા છે. અને પોતાના શરીરના રોમે રોમે ઉપાધિ, જે શરીર પ્રાપ્ત થયું છે એના આ આત્મધર્મને, જે યોગ પ્રાપ્ત થયો છે એમાં રોમે રોમે ઉપાધિ, હળગાયવા જ છે બધા. આમાં ક્યાંય એને શાંતિ પ્રાપ્ત થાય નહીં. પણ આવી રીતે વિચારે તો જીવને એમ થાય કે આગ બુઝાવી હોય તો જેટલી પાંદડા ઠારવામાં આવે તેટલા પ્રમાણમાં શાંતિ મળે. પણ આપણે એકે પાંદડું ઠારવું નથી, બધા જ જરૂરી છે. વ્યવહારની ઝાડમાંથી બચવા માટે થઈ અને ડાયા પુરુષો તો એમાં આગળથી ચારે બાજુ હોય એમાં ઉપર ઉપરથી બધું ઠારતા જાય તો મૂળ સુધી ઠરે, એવી રીતે આનો એક મર્મ છે. એ કે છે ઉપાધિથી ઉદાસ થયેલા ચિત્તને ધીરજનો હેતુ થાય. જો સમજે કે આ મારા આ પાંદડે પાંદડે ઝાડ છે, આ સંસાર છે, એ વ્યવહારનું વૃક્ષ છે, એ વૃક્ષમાં પાંદડે પાંદડે વ્યવહારની ઝાડ છે, આ મારે એને સમાવવી જોઈએ. તમારું તથા શ્રી ડુંગરનું અત્રે આવવા વિશે વિશેષ ચિત્ત છે એમ લખ્યું, તે વિશેષ કરી જાણ્યું. શ્રી ડુંગરનું ચિત્ત એવા પ્રકારમાં શિથિલ કેટલીક વાર થાય છે તેમ આ પ્રસંગમાં કરવાનું કારણ દેખાતું નથી. કંઈક શ્રી ડુંગરને દ્રવ્યથી એટલે કે બહારથી માન દશા એવા પ્રસંગમાં આડી આવતી હોવી જોઈએ એમ અમને લાગે છે. પણ તે એવા વિચારવાનને રહે તે ઘટારત નથી. પછી બીજા સાધારણ જીવોને વિશે તેવા દોષની નિવૃત્તિ સત્સંગથી પણ કેમ થાય? આ બધા સૂક્ષ્મ પરિણામો કૃપાળુ દેવના પત્રો વાંચીએ અને જો એકદમ એની શબ્દો, એના ભાવ, એનો સંદર્ભ આ જો ન પકડાય તો સૂક્ષ્મ વાતો બધી જે છે એ પકડાતી નથી. બંનેને આવવું છે, વિશેષ ચિત્ત છે, સમાગમમાં આવવું છે એ લખ્યું છે. પણ કહે છે કે છતાં ડુંગર તો આવવા ન આવવાની અંદર સૌભાગભાઈ લખ્યું છે કે ડુંગરનું ચિત્ત હજુ ચાલી જ છે, આવવું કે ન આવવું એમ થાય છે. તો કૃપાળુદેવ લખે છે કે એને એવું કોઈ કારણ જણાતું નથી સિવાય કે કોઈ માનદશા. કેટલું પકડે છે, એક માત્ર રેફરન્સ આવે છે એના ઉપરથી કૃપાળુદેવ એનું સમગ્ર વાંચન કરી લે છે. હી રીડ્સ ધ લેટર્સ, પત્રો લખ્યો છે એના શબ્દો વાંચી લે છે અને શબ્દની અંદર લખનારની ભાવધારાનું સ્વરૂપ વાંચી લે છે. કે છે કંઈક માનદશા એવા પ્રસંગમાં આડી આવતી હોય, કદાચ ડુંગરને એમ થતું હોય કે સત્સમાગમ કરવા માટે મારે ત્યાં આવા વ્યવહારિક પુરુષ પાસે જવાની શું જરૂર, જે ધંધામાં બેઠા છે, વ્યવહારમાં બેઠા છે. ઘણીવાર વિકલ્પ આવે છે એની પાસે, આપણે સત્સંગ કરવા જવું? તો કે છે એમ અમને લાગે છે, પણ તે એવા વિચારવાનને રહે તે ઘટારત નથી. વિચારવાનને આવી માનદશાને કારણે ન જવું, બીજા કારણની વાત નથી, માત્ર પોતાનો માન કસાય કે હું આના સ્વાધ્યાયમાં જાઉં, હું આને સાંભળવા જાઉં, હું આને સત્સંગ કરું, એમાં જો માન દશાય, માન કસાય આડો આવતો હોય તો જ્ઞાની પુરુષ ત્યાં નિષેધ કરે છે. સત્સંગ મળે કે ન મળે, પણ તારું માન જેટલું તારા માટે અહિત કરનારું છે એટલો સત્સંગ નથી. ન મળે તો કંઈ વાંધો નહીં, પણ એક શુદ્ધિનું કારણ છે. પણ માન દશામાં તું અટવાયો છું, અહંભાવ જાગૃત છે, હું પણ જાગૃત છે અને એના કારણે તું આ નથી કરતો. વિચારવાનને રહે તે ઘટારત નથી. વિચારવાન મુમુક્ષુ વિચારવાન છે, મુમુક્ષુ વિચારવાન છે, એને આવો સંકલ્પ રહે, આવો વિકલ્પ રહે તે ઘટારત નથી, યોગ્ય નથી. એને જે કરવું એ કરે, પણ જ્ઞાનીની દ્રષ્ટિમાં એ યોગ્ય. ઘટારત શબ્દ તને આ ન ઘટે એટલે તારી જે કંઈ અવસ્થા છે, તારી જે કંઈ તને મુમુક્ષુ મોક્ષની ઈચ્છા છે એમાં આ વાત બંધ બેસતી નથી. એને ગૌણ કર, સાચી હોય તોય ગૌણ કર. અહમ ન શોભે, હુંકાર ન ચાલે. સત્સંગ કરવાની અંદર એ વાત જો આડી આવતી હોય તો વિચારવાનને ન શોભે. તો પછી બીજા સાધારણ જીવોને વિશે તેવા દોષની નિવૃત્તિ સત્સંગથી પણ કેમ થાય? તો આવો દોષ, તો પછી સત્સંગમાં જાય તો દોષ નીકળે ક્યાંથી? અને એમાં જો સાધારણ જીવ હોય તો એનું હું પદ તો ક્યારે ના જાય. એક આટલું અમારા ચિત્તમાં રહે છે કે અમને જે વિકલ્પ આવે છે એ જણાવે છે કે આ ક્ષેત્ર સામાન્યપણે અનાર્ય ચિત્ત કરી નાખે તેવું છે, તેવા ક્ષેત્રમાં સત્સમાગમનો યથાસ્થિત લાભ લેવાનું ઘણું કઠણ પડે છે. કેમ કે આજુબાજુના સમાગમો, લોક વ્યવહાર ઘણું બધા ઘણું કરી વેપરીએ રહ્યા અને તે કારણથી ઘણું કરી કોઈ મુમુક્ષુ જીવ અત્રે ચાહીને સમાગમ અર્થે આવવા ઈચ્છા કરતા હોય તેને પણ પ્રત્યુત્તર ના લખવા જેવું બને છે. કેમ કે તેના શ્રેયને બાદ ન દેવો યોગ્ય છે. અમે ઘણાને ના લખીએ છીએ. આ ડુંગરને કહે છે કે એને રોકાવવું નહીં, પણ અમે ના કોને લખીએ છીએ? આ સામાન્ય જીવો, સાધારણ કક્ષાના. કારણ શું? તો કે આ ક્ષેત્ર કેવું છે મુંબઈનું, સામાન્યપણે અનાર્ય ચિત્ત કરી નાખે. ચિત્તમાં ગમે તેટલી સદિચ્છા સદભાવના એ હોય પણ કેવી કરી નાખે? અનાર્ય, જે જીવને હિતકારક ન થાય. સંસારના વ્યવહારની બાબતમાં પરમાર્થમાંથી વ્યવહારમાં ચિત્તને ફેરવી નાખે, ઘસડી જાય. તેવા ક્ષેત્રમાં સત્સમાગમનો યથાસ્થિત લાભ લેવાનું ઘણું કઠણ પડે છે. કેમ કે આજુબાજુના સમાગમો, લોક વ્યવહાર બધા ઘણું કરીને વેપરીએ રહ્યા અને તે કારણથી કોઈ મુમુક્ષુ જીવને અત્રે ચાઈને સમાગમ અર્થે આવવા ઈચ્છા કરતા હોય તો પણ એને અમે ના લખીએ છીએ. કારણ શું છે કે સમાગમ એવો છે, જ્યાં જઈએ છીએ ત્યાંનું વાતાવરણ આપણને મદદરૂપ સહાયક થાય એવું હોતું નથી. અને લોક વ્યવહાર જે છે એ પણ વિપરીત છે, સત્સંગને મદદરૂપ થાય એવો નથી. મુંબઈમાં ગયો હોય અને પછી થાય લાવને આ જોતા જઈએ, આ શોપિંગ થોડું કરતા જઈએ, આ થોડુંક અહીંયા ગયા છે તો બે સોદા કરી નાખીએ, આવું સરસ મજાનું મુંબઈ મોટું માર્કેટ છે, તો વ્યવહારિક વેપારી ચિત્ત હોય તો વેપારી ચિત્ત વેપારમાં જાય અને સુથારનું ચિત્ત બાવળીએ. એમ બહેનોને ક્યાંક સાડીના પ્રદર્શન લાગ્યા, ક્યાંક ઝવેરી બજાર દેખાણી, વાત મૂકી દો, સત્સંગ તો થશે, આપણા ગામમાં ક્યાં નથી થતો, પામવું હોય તો બધે પમાય છે, પણ જ્યાં ગયા હોય ત્યાં પ્લાનિંગ કરી નાખે, શોપિંગનું થઈ જાય, કંઈ ને કંઈ કંઈ ને કંઈ. ચિત્ત મુંબઈનું તો કેવું છે, ચડ વિચડ કરી નાખે. જે હેતુ માટે ગયા હોય તે હેતુ બરનો આવે. એ હેતુ તો એવો હોય કે દિવસ ને રાત એમાં જોડાવવું પડે, પણ હવે જ્યાં ગયા હોય ત્યાં પણ એવી અનુકૂળતા ન થાય, સમાગમ પણ ખોટો હોય. અને નો હોય ત્યાંથી, અત્યારે અહીંયા બેઠો છે તો 12 મહિના થયા, જેને યાદ નથી કરતો એ મુંબઈમાં જઈને એમ કે ઓલો અહીંયા છે ને ઓલો અહીંયા, પણ શું કામ છે તે, એમ તો 12 મહિના થયા કાંઈ નથી, તારે એની યાર સમાગમ તો મળવા જવું જોઈએ ને, એને જવું જોઈએ, પણ શું કામ છે મળવાનું, નો મળ્યો હોત તો નો આવ્યો હોત તો શું થાત, કાંઈ નહોતું ને, ફેર નથી પડવાનો ને. આને આને વિકલ્પ વિકલ્પ વિકલ્પ, વ્યવહારની જાળ પાંદડે પાંદડે પર જાળી, આ ક્ષેત્ર એવું છે. એટલે કે છે કે સત્સમાગમ કરવા માટે, અમારો સત્સમાગમ કરવા માટે આવવાની કોઈ વાત કરે તો પણ અમે સમજીને એને ના પાડીએ છીએ કે હજી આનું ગજું નથી, કે મુંબઈમાં આવીને એ સત્સમાગમને વળગી રહે એવી એની અવસ્થા અમે ના પાડી છે, કે આવશો ને અહીંયા સત્સંગ જ્યારે થવાનો હશે ત્યારે કોઈ નિવૃત્તિ સ્થાનમાં મળીશું, અહીંયા આવવાની જરૂર નથી. ક્ષેત્રની આ મર્યાદા છે અને જીવની અવસ્થા છે. જીવની અવસ્થા નબળી હોય, સાધારણ હોય, તો ત્યાં સત્સંગ ઉત્કૃષ્ટ છે એટલે લાભ થશે એવું માનવું નહીં. એ તો સત્સંગમાં જાય ત્યારે 4 કાર્યક્રમ ભેગા ગોઠવે કે જાતા આને મળશું, વળતા આને ત્યાં જતા આવશું, આને ત્યાં જમતા આવશું, આને ત્યાં ખરખરો કરી આવશું અને આને ત્યાં હરખ કરી આવશું, બધું ભેગું ગયો છે સત્સંગમાં, નામ લીધું છે સત્સંગનું અને સત્સમાગમની વાત ગૌણ છે અને બાકીનું બધું મુખ્ય. એમાં જો સત્સંગમાં વાર લાગે તો ઊભો થઈ જાય, વ્યવહાર મહત્વનો છે. સત્સંગમાં 10 મિનિટ કદાચ વાર લાગે તો ઊભો થઈ જાય, વ્યવહાર મહત્વનો. જો અગ્યો છે સત્સંગ કરવા, કાં ઓલાને કીધું જ પછી એના ઘરે ટાઈમે પહોંચવું જોઈએ. અરે તું એના ઘરે પહોંચવા આવ્યો તો, અહીંથી નીકળો ત્યારે એના ઘરે પહોંચવા આવ્યો તો. કેટલી કેટલી આપણને આપણી સાધારણતા પણ ખ્યાલમાં આવે છે કે સત્સમાગમની આપણી ઈચ્છા કેટલી નબળી છે, કે એક નિમિત્ત મળ્યું નથી કે સત્સમાગમ છોડ્યો નથી, એની પ્રાયોરિટી જ નથી કોઈ જીવનમાં. પ્રમુખતા ખરી, પ્રાયોરિટી ખરી, કે આ પહેલા બાકી બધું પછી, નહીં. તો હજુ મુમુક્ષુતાનું મૂળ પકડાયું નથી કે સર્વ પ્રકારની મોહાશક્તિથી મૂંઝાય, એ મૂંઝાણો જ નથી. મૂંઝાય તો સત્સંગથી, સત્સમાગમથી, કે આજે આના ઘરે સરસ મજાનો પ્રસંગ છે ને આ ક્યાં સ્વાધ્યાય અત્યારે ગોઠવો, શેનું મૂંઝવણ શેની થઈ એને, કે એને જ્યાં જવાનું હતું તે સમયે કોઈ કાર્યક્રમનું આયોજન થાય અને 2-3 દિવસના મંદિરમાં કાર્યક્રમ ડિક્લેર થાય ને એને એમ થાય કે અહીંયા તો મારે તો અત્યારે અહીંયા જવાનું, આ અત્યારે અહીંયા ક્યાં આવ્યું, પછી નથી થતું. જીવની આ જીવો તો દશા છે, કૃપાળુદેવ બહુ જાણે છે. એટલે કે છે અમે સત્સમાગમની પણ ના કહીએ છીએ, જે સત્સમાગમ એ જ જીવના કલ્યાણનું કારણ છે એવું લખનાર પુરુષ અમે ઘણાને સમાગમ માટે આવવા ઈચ્છા કરતા હોય તો પણ એને પ્રત્યુત્તરમાં ના લખવા જેવું બને છે, કારણ કે તેના શ્રેયને બાદ ન થવા દેવો યોગ્ય છે. આવવાથી એનું શ્રેય નહીં થાય પણ શું થાય, અશ્રેય થશે. એ સત્સંગ કરતા વ્યવહાર વધારવાનો અહીંયા આવીને, માટે એવાને ક્યાંય સત્સંગમાં બોલાવવો નહીં અને એવાને ક્યાંય લઈ પણ જાવો નહીં. અમારે શિબિર કરવી છે, શિબિરમાં હજી તારું મન નથી, તારે ક્યાં ત્રણ દી બધું છોડવું છે, એક દી મોડો આવું એક દી વહેલો જાઉં, મારે આમ છે મારે તેમ છે, તો મૂકને લપ શિબિર ની, શું કેમ માથાકૂટ કરે? તો બાકીના નવરા છે બધા, આપણને બધું તમે ગોઠવી નાખો, અમે અમારી અનુકૂળતા હશે ત્યારે આવશું, અને અનુકૂળતા હશે તો જ આવશું. વેલા આવી મોડા આવી, વેલા જાય વેલ મોડા જાય, વયા જાય. ક્યારેક કોઈ દિવસ આપણે આપણી વાતનો વિચાર કર્યો છે કે જ્ઞાની પુરુષને પણ સત્સમાગમની ના કહેવી પડે કે જરૂર નથી ભાઈ, નથી કરવો? સ્થિરતા ન હોય તો, ચિત્તની સ્થિરતા ન હોય, સ્વસ્થતા ન હોય તો સત્સંગ પણ પરિણામી બની શકે નહીં. શું કરવાનું છે? તો લોક વ્યવહાર કરવો છે. અમે ગયા હતા આ બતાવવા માટે નથી. જ્ઞાની કેટલો સરસ શબ્દ વાપરે છે કે અમે ના પાડીએ છીએ તેના શ્રેયને બાધ ન થવા દેવો યોગ્ય છે. એ જે કંઈ કરે છે ને એના સ્થાનમાં એ બરોબર કરે છે, એમાં ઉલટાનું એને બાધ થશે, અહીંયા આવીને એની પ્રવૃત્તિ વધી જશે. તો મુંબઈમાં આવીને એ જે શાંત હતો ત્યાં એને વિકલ્પો ઓછા હતા વ્યવહારના, એ અહીંયા આવીને તો વધી જવાના, તો એનું શ્રેય એમાં નથી. માટે જ્ઞાની કહે છે કે તમે સત્સમાગમમાં આવશો નહીં, કેમ કે ન આવવામાં તમારું હિત વધારે છે, તમારું શ્રેય વધારે છે. સમજાય છે વાત? સત્સમાગમની નામાં એના શ્રેય વધારે છે, એના શ્રેયને બાદ નથી પહોંચાડવો. જ્ઞાની કહે છે તમારા તથા શ્રી ડુંગરના આવા સંબંધમાં એટલો બધો વિચાર તો ચિત્તમાં થતો નથી, પણ કંઈક સહજ થાય છે. એ સહજ વિચાર થાય છે તે એવા કારણથી થતો નથી કે અત્રેનો ઉદયરૂપ ઉપાધિ યોગ જોઈ અમારા પ્રત્યે તમારા ચિત્તમાં કંઈ વિક્ષેપ થાય, પણ એમ રહે છે કે તમારા તથા શ્રી ડુંગર જેવાના સત્સમાગમનો લાભ ક્ષેત્રાદિના વિપર્યયપણાથી યથાયોગ્ય ન લેવાય તેથી ચિત્તમાં ખેદ આવી જાય છે. જો કે તમારા આવવાના પ્રસંગમાં ઉપાધિ ઘણી ઓછી કરવાનું બની શકશે, તથાપિ આજુબાજુના સાધનો સત્સમાગમને અને નિવૃત્તિને વર્ધમાન કરનારા નહીં તેથી ચિત્તમાં સહજ લાગે છે. આટલું લખવાથી ચિત્તમાં આવેલો એક વિચાર લખ્યો છે એમ સમજવું, પણ તમને અથવા ડુંગરને અટકાવવા વિશેનો કંઈ પણ આશયધારી લખ્યું નથી. આ જ્ઞાનીની અવસ્થા આપણે તો પકડી ન શકીએ. અરે ખેદ અમને છે, ખેદ અમને છે કે આ ક્ષેત્રની અંદરનું ઉપાધિપણું, આમાં કંઈ અમને ઉપાધિમાં જોઈને તમને ને ડુંગરને કોઈ વિકલ્પ આવશે એવો ભય અમને નથી, એને એવું નથી. અમારો ઉપાધિ યોગ જોઈ અમારા પ્રત્યે તમારા ચિત્તમાં વિક્ષેપ થાય નહીં, પણ એમ રહે છે કે તમારા તથા ડુંગર જેવાના સત્સમાગમનો લાભ આ ક્ષેત્રને વિપર્યયપણાથી અમારાથી યથાયોગ્ય લઈ શકાશે નહીં અથવા ન લેવાય. અમે તમે નિવૃત્ત હો આખો દિવસ સત્સમાગમ કરવા માટે, અને અમે મુંબઈની અંદર આ વ્યવહારના ઉપાધિ ક્ષેત્રમાં જે ઉપાધિના યોગમાં બેઠા છીએ એને કારણે ક્યાંક અમે તમારો પૂરેપૂરો લાભ ન લઈ શકીએ. જો લાભ લેવાની પદ્ધતિ સમજાય છે? કૃપાળુ દેવ કહે છે કે ડુંગર અને સૌભાગ્યના સત્સંગમાં રહેવું એ અમને પણ. સત્સંગ હંમેશા દ્વિપક્ષી છે, એક પક્ષી નથી. આપણે હજી બેસતી નથી વાત, આપણને આપણે તેમ જ સમજીએ કે બસ કોક સત્સંગ કરાવે ને આપણે જવાનું જ છે, નહીં તો એ જનાર હજી એની સ્થિતિ બરોબર નથી. સત્સંગની અંદર તો પરસ્પર અન્યો અન્ય સાપેક્ષ આખી જ્ઞાનધારા પ્રગટે છે, અપૂર્ણતાની પૂર્ણતા થાય છે, કોઈની નવી દ્રષ્ટિ, કોઈની નવી દ્રષ્ટિ, કોઈનો નવો વિચાર, કોઈનું નવું તેજ, કોઈનો નવો પ્રકાશ. કારણ કે આપણે બધા જ્યાં સુધી સર્વજ્ઞ નથી ત્યાં સુધી અપૂર્ણ છીએ, છદ્મસ્થ છીએ. અને અપૂર્ણને પૂર્ણ કરવાનો એક જ ઉપાય છે, જેટલા અપૂર્ણ બધા ભેગા થાય. આપણી સ્થિતિ એક દશાંશ હોય તો આવા એક દશાંશવાળા 10 જણા ભેગા થાય તો પૂર્ણ થાય. આપણી સ્થિતિ 100માં ભાગની છે, 100 અંશ, તો 100 જણા ભેગા થાય તો 97 થાય. આ બધી અવસ્થા છે. એ કહે છે કે અમે તમારો લાભ ન લઈ શકીએ, અને આગળ કૃપાળુ દેવે લખ્યું છે કે તમારા સત્સંગમાં પણ અસંગ છે. અસંગતા જ વેદાય છે. કારણ કે ત્યારે અમે કોઈ પરસ્પર દ્વૈતનો વિચાર નથી, એક આત્મતત્વ ઉપર જ આપણે 10 જણા છીએ તોય આત્મતત્વ ઉપર જ સ્થિર છીએ, તો ત્યાં અસંગતા જ છે. જાજા મળે ને જાજા વિષયો વધે, વિકલ્પો વધે, તો એ અસત્સંગ છે. પણ જ્યાં કેવળ પોતાના લક્ષ્ય ઉપર જ બે લોકો હોય કે પાંચ લોકો હોય અને એક જ વાત ઉપર જ્યારે વાત આદાન પ્રદાન ચાલતી હોય, વિનિમય ચાલતો હોય, સ્વાધ્યાયના પાંચ પ્રકાર છે એની અંદરનો છેલ્લો પ્રકાર છે વિનિમય. વિનિમય એટલે ધર્મકથા, ચર્ચા, વિચારણા, સંવાદ, અન્યોન્ય એ વાતનું ફરીથી સાથે બેસીને. તો ગુરુ શિષ્ય પાસેથી શીખે, શિષ્ય ગુરુ પાસેથી શીખે, અને ગુરુ શિષ્યના સંબંધ ન હોય ત્યાં પણ બધા જ જે છે એ સત્સંગી છે. અને સત્સંગી હોવાને કારણે બધાનું એની અંદર જોડાણ છે અને એ જોડાણ વસ્તુને પૂર્ણતા તરફ લઈ જાય છે. સો કૃપાળુ દેવ અહીંયા કહે છે કે અમને આ જે કંઈ તમારા સમાગમનો લાભ જેટલો લેવાય એ અમે ન લઈ શકીએ, કદાચ ઉપાધિના કારણે, ક્ષેત્રના કારણે, આજુબાજુના વાતાવરણને કારણે. કદાચ માનો કે જઈએ તો જે ઘરમાં રહેતા હતા કૃપાળુદેવ ત્યાં પણ એવો નિવૃત્તિનો અવકાશ નહોતો, એક બે જગ્યાએ કહ્યું હતું, એટલે દુકાન ઉપર આખી રાત બેસતા. સત્સંગ ચાલે તો પેઢી ઉપર ચાલે, ઘરે ના જાય પછી વિકલ્પ જ ન કરે, લક્ષમાં નથી આવતો આપણને. કેટલીક જગ્યાએ લખ્યું છે કે નહીં, અહીંયા ત્યાં જવામાં અનુકૂળતા નહીં થાય. આપણે ક્યાંક રહેતા હોય તો શું કરીએ, પછી શું કરવું, કોઈના ઘરે જે કાંઈ એની મર્યાદા, જુદા જુદા કાર્યક્રમો વગેરે બધાને અનુકૂળ થવામાં આપણી વાતને ગૌણ કરવી પડે. તમારે અમુક સમયે સુવાનું, અમુક રીતે, અમુક જાગવા વગેરે, જ્યાં હોય ત્યાં. જે લખ્યું છે બહુ સરસ રીતે લખ્યું છે કે આજુબાજુના સાધનો સત્સમાગમને અને નિવૃત્તિને વર્ધમાન કરનારા નહીં, તેથી ચિત્તમાં અમને લાગે છે, આવો આટલો વિચાર સામાન્ય લખ્યો છે, અમને સેજ જો થાય તો તમારા તરફનો ખેદ નથી, અમારા તરફનો ખેદ છે, એવું લખ્યું છે એમ સમજવું. પણ તમને અથવા ડુંગરને અટકાવવાનો આશય છે એવું નથી, ચિત્તમાં છે. જોકે ડુંગરનું ચિત્ત આવા પ્રત્યેમાં કંઈક શિથિલ દેખાય તો તેમના પ્રત્યે વિશેષ તમે દબાણ કરશો નહીં, તો પણ અડચણ નથી. આ સ્થિતિ છે, ઉભય પક્ષે છે. ઉભય પક્ષે હોવાને કારણે કદાચ ડુંગરને જો કંઈ પણ ગમે તે કારણે અમને લાગે છે કે માન દશા, પણ કદાચ એમ થાય કે ના ના, ભગવાનને આમાં આપણે તકલીફ નથી આપવી વગેરે વગેરે, તો પણ તમે એને દબાણ કરશો નહીં. કેમ કે શ્રી ડુંગર આદિના સમાગમની ઈચ્છા વિશેષ રહે છે, અમને તો રહે છે, અને અત્રેથી નિવૃત્ત થવાનું થોડા વખત માટે હાલ બને તો કરવાની ઈચ્છા છે. તો શ્રી ડુંગરનો સમાગમ કોઈ બીજા નિવૃત્તિ ક્ષેત્રે કરવાનું થશે એમ અમને લાગે છે. અમને એમ દેખાય છે કે ડુંગર સાથે મળવું હોય તો પૂરો સમય આપીને એની આરે બેસવું જોઈએ. સત્સંગ ડુંગરને કૃપાળુ દેવનો કરવો રહેશે, પણ કૃપાળુ દેવ કહે છે મારે પણ એનો કરવો છે. જે અભ્યાસુ છે કદાચ એનો અન્ય મત છે, કદાચ એની અન્ય સમજ છે, એ સમજ પણ જાણવી છે. ડુંગરના સત્સંગની આટલી બધી ઈચ્છા પરમ કૃપાળુ દેવને, એ સ્વભાગ નથી, એ ડુંગર છે. છતાં પણ વેદાંતી છે, યોગ માર્ગનો હઠયોગનો આગ્રહી છે, અભ્યાસુ છે, અનેક પ્રકારના રીધિ સિદ્ધિને ચમત્કારનો એ નિષ્ણાત છે. આમાં મોક્ષ માર્ગ નથી, છતાં પણ કૃપાળુ દેવની દ્રષ્ટિ તો જુઓ, સત્યને જેને પામવું છે પૂર્ણતા એને, એ કહે છે કે ડુંગરના સમાગમની ઈચ્છા વિશેષ રહે છે અને અત્રેથી નિવૃત્ત થવાનું બને એવું લાગે છે. એટલી ડુંગરનો સમાગમ, ડુંગરને તમે દબાણ નહીં કરતા, ડુંગરનો સમાગમ અમે ક્યાં કરીશું જેથી ડુંગરનો પૂરેપૂરો લાભ અમે લઈ શકીએ. શું ડુંગર પાસેથી મેળવવું છે? મનસુખરામ સૂર્યરામ ત્રિપાઠી પ્રખર વેદાંતી છે, વેદાંત માટે જ એમની સાથે આવ્યા છે, ચર્ચા વિચારણા ચાલે છે, અને છતાં કહે છે કે તમારા પ્રત્યક્ષ સમાગમમાં તમારા મુખેથી બ્રહ્મ વિદ્યાનું પાન કરવું છે. પોતે નથી જાણતા બ્રહ્મને, અને ભ્રમ શું છે એ જાણે છે, 64માં લખ્યું છે મહાવીરનો ઉપદેશ શું છે, છતાં તમારા મુખેથી, કારણ કે અમારે તો સત જે પ્રકારે હોય તે રૂપે પ્રાપ્ત કરવું છે, આત્મા જે રૂપે હો તે રૂપે અમોને પ્રાપ્ત થાવ. તો તમે જે રીતે માનો છો કહો અને અચકાશો નહીં. હું જૈનમાં માનું છું એમ માનીને તમે તમારી ધારાને રોકશો નહીં, પણ જેમ તમારી સમજ તમારું દર્શનની જેમ સ્પષ્ટતા છે તેવી સ્પષ્ટતાથી તમે કરો. કેટલો બધો એનો અહીંયા ઉત્કટતા છે, અન્ય મત અન્ય દર્શન એને પણ જાણવાની, આ સદગુરુનું લક્ષણ છે. પરમશ્રુતપણું અધ્યાત્મ માર્ગની અંદર આત્મા તો એક જ છે, સંકિત એક જ છે, ગમે તે નામે એને કહેવામાં આવે. એટલે કૃપાળુ દેવ શુદ્ધ સંકિત શબ્દ પ્રયોગ મૂક્યો છે કે સંકિત એટલે આત્મદર્શન, અને આત્મદર્શન ગમે તે મતવાળાને થાય, સંપ્રદાયવાળાને થાય, ગચ્છવાળાને થાય, સંઘાડાવાળાને થાય, પંથવાળાને થાય, ઉપપંથવાળાને થાય, પણ આત્મદર્શન થાય તો એની જાત તો એક જ હોય. લહે શુદ્ધ સંકિત તે જેમાં ભેદ ન પક્ષ, એમાં કોઈ ભેદ પણ ન હોય અને એમાં કોઈ પક્ષ પણ ન હોય, એમાં કોઈ મત સંપ્રદાયના ભેદ રહેતા નથી અને એમાં કોઈ પોતાનું ને મારું પાકું ને પરાયું આવા કોઈ ભેદ પણ હોતા નથી. આત્મા જ્યારે સાક્ષાત્કાર થાય છે, પ્રતીતિમાં આવે છે, ત્યારે જેમ સાકરની મીઠાશ અનુભવાય, એને કોઈ ક્ષેત્ર સાથે સંબંધ છે, કોઈ વ્યક્તિ સાથે સંબંધ છે, કોઈ ઘર સાથે સંબંધ છે, સાકર સાકર જ છે. ગમે તે જગ્યાએ જાઓ સાકરનો જો સ્વાદ મળે, સાકર સાકર જ છે, એમ આત્મા પ્રાપ્ત થાય તો કયો ભેદ નડે ત્યાં. આ શુદ્ધ સંકેતની વાત આત્મસિદ્ધિ સિવાય ક્યાંય નહીં મળે. ક્ષયોપસમ સંકેત આવે બીજું, પેલું ઉપસમ સંકેત, બીજું ક્ષયોપસમ, અહીંયા પેલું બોધ સંકેત કે સાચો બોધ થાય જિજ્ઞાસુ અવસ્થામાં અને અંતરશોધ છે, અને પછી બીજું સંકેત છોડી મતદર્શન તળો વર્તે સદગુરુ લક્ષ. મતદર્શનના આગ્રહથી મુક્ત થઈ જાય પેલા વેલા, પોતાની જાતને મુક્ત કરે. મતના આગ્રહથી મુક્ત થવું તો શબ્દના આગ્રહથી પણ મુક્ત થવું જોઈએ. અને સદગુરુએ જે બતાવ્યું છે, સદગુરુએ જ કે જે આત્માનું લક્ષ્ય કરાવે છે, દર્શનનું લક્ષ્ય નથી કરાવતા, મતનું નથી કરાવતા, પંથનું નથી કરાવતા, સંપ્રદાયનું નથી કરાવતા. જે સંપ્રદાયનું મતનું સંઘાડાનું આ ભેદનું લક્ષ્ય કરાવે છે સદગુરુનું લક્ષણ નથી, આત્માનું લક્ષ્ય કરાવે કે કોઈ ભેદ નથી, કોઈ પક્ષ નથી, સ્વરૂપે સ્વરૂપ જ છે. જગતના કોઈ પણ પટની અંદર કોઈને પણ જો આત્મજ્ઞાન થાય તો આત્માની જાત એક છે, એના ગુણ એક છે, એના લક્ષણ એક છે, એનો અનુભવ પણ એક જ છે, એમાં ભેદ નથી. એ ભેદની દ્રષ્ટિ બતાવનાર સદગુરુ નથી. શુદ્ધ સંકેતની વાત પરમ કૃપાળુ દેવ લખે. આવું શુદ્ધ સંકેત જેને પ્રાપ્ત થાય એ મોક્ષના માર્ગે પછી આગળ વધે, કારણ કે પછી તો એને વર્તે અનુભવ પ્રતીતિ અને લક્ષ નિજ સ્વભાવનો અનુભવ લક્ષ્ય પ્રતીત વૃત્તિ વહે નિજ ભાવમાં. આ એનું બસ પછી એમાં સંપ્રદાય નીકળી ગયો, મત નીકળી ગયો, પંથ નીકળી ગયો, આમન્યા નીકળી ગઈ, બધું ગયું. એકમાત્ર શુદ્ધ અવસ્થા રહી પોતાના આત્મા સાથેની, અખંડ એનો તાર, એનું અનુસંધાન, સ્વરૂપાનુસંધાન એનું અખંડ છે. એની માત્રામાં ફેરફાર હોઈ શકે છે પણ અનુસંધાન એક જ છે સ્વરૂપ સાથેનું. લક્ષ વર્તે સદગુરુ લક્ષ, આ અનુસંધાન છે, જોડાયો છે. વર્તમાન સંકિત થઈ ટાળે મિથ્યા ભાસ, ઉદય થાય ચારિત્રનો વિતરાગ પદવાસ. આવા જીવને એ સંકિત જો વર્ધમાન થાય તો એ મિથ્યા ભાસ બધા ટળતા જાય, અને ચારિત્રનો ઉદય થાય તો એ ચારિત્રનો ઉદય થતા થતા બધા જ મોહનીયનો ક્ષય થતા એ વિતરાગ, પૂર્ણ વિતરાગ, નિર્વિકલ્પ સ્વભાવના કારણભૂત એમાં વાસ થાય, એને કહે છે કેવળ જ્ઞાન થાય, સર્વજ્ઞતા પ્રગટે. અદ્ભુત વાત છે, વસ્તુને સમજવી જોઈએ એની પાયામાંથી કેવી સરસ છે, ડુંગરના સમાગમની પણ ઈચ્છા છે. જો ડુંગરનું વિશ્લેષણ આપણે આપણી બુદ્ધિથી કરીશું તેમ થાય કે સૌભાગભાઈને આ ડુંગરનો સંગ હતો ત્યાં સુધી આ વાત પકડાતી નહોતી. અને સૌભાગ પણ લખે છે કે ડુંગર વિશેની જે દ્રષ્ટિ હતી હવે જે શ્રદ્ધા હતી એ નીકળી ગઈ છે. ધીરે ધીરે આ એવી મેળે મને સત સમજાય તો અસતની શ્રદ્ધા સરી પડે. સાચું ભાષ્યમાન થાય પ્રતીતિમાં આવે તો જૂઠ ટકી શકતું, કેમ કે સતનો પ્રભાવ છે, સતનો પ્રભાવ છે. એટલે કહે છે કે ડુંગરનો સમાગમ તો અમે કોઈ નિવૃત્તિ ક્ષેત્ર કરવાનું થશે એમ લાગે છે, જેથી કરીને નિવૃત્તિ ક્ષેત્રે વ્યવધાન કરનારા સંજોગો અમને ન હોય, ઉપાધિનો યોગ અમને ન હોય અને અમે ડુંગર સાથે પૂરેપૂરો સમય આપી શકીએ. માટે જો ડુંગરને અહીંયા મુંબઈ ન આવવું હોય તો કંઈ વાંધો નહીં, પણ જો માન દશા હોય, જો ડુંગરને એમ થતું હોય કે અમે તો અનેક પ્રકારની રિદ્ધિ સિદ્ધિ ચમત્કારના સ્વામી છીએ, અમે ઘણું પ્રાપ્ત કરી લીધું છે, તો કે છે વિચારવાનને આ વાત ઘટે નહીં. તો ડુંગરે પણ વિચારવું પડે, એ સૌભાગ્યને લખ્યું છે, એટલે જેથી કરીને સૌભાગ એની સાથેની વાતચીતમાં આ દ્રષ્ટિ પ્રાપ્ત કરી શકે. તમારા માટે પણ એવા પ્રકારનો વિચાર રહે છે, ડુંગર માટે સાહેબ તમારે આ છે તો અમારું શું, અમે તો ડુંગર કરતા જીવો કૃપાળુ દેવ છો, આ તો તમારા માટે પણ એવા પ્રકારનો વિચાર રહે છે. તથાપિ તેમાં ભેદ એટલો પડે છે કે તમારા આવવાથી અત્રેની કેટલીક ઉપાધિ અલ્પ કેમ કરી શકાય તે પ્રત્યક્ષ દેખાડી તે પ્રત્યેનો વિચાર લેવાનું બની શકે. સાહેબ અમને આવવા માટે શું કેમ આગ્રહ કરો છો, તો અમે નિવૃત્તિમાં મળશું તમને, તો કે ના ભેદ છે તમારા માટે ડુંગરમાં ભેદ છે. તમારા માટે તમે આવો તો તમારા આવવાથી કેટલીક અમારી ઉપાધિઓ અલ્પકાળમાં કેમ કરી શકાય, આ પ્રશ્ન તો છેલ્લા બે ચાર મહિનાથી ચાલે છે અને કેટલા પત્રોમાં ચાલ્યો, 555 566 598 આ બધા મહિલા જ કરે છે કે આ અમારી ઈચ્છા ન હોવા છતાં આ ઉપાધિ યોગ અલ્પકાળમાં નિવૃત્ત કેવી રીતે થાય, આ અમારે તમારી પાસે પ્રત્યક્ષ સમાગમથી જાણવું છે, અમારી ઈચ્છા છે. જો આ જ્ઞાની પુરુષની આ ઊંચાઈ અને એની સાથેની નમ્રતા કે સૌભાગ્યને કહે છે તમે તો આવવાનું ચોક્કસ રાખજો ભલે આપણી ઉપાધિ હોય, કારણ કે તમારી સાથે રહેવાથી તો અમારે ઉપાધિમાંથી કેમ છૂટવું એ મારે તમારી પાસેથી જાણવું છે. અદ્ભુત છે, જેટલે અંશે શ્રી સૌભાગ પ્રત્યે ભક્તિ છે તેટલે અંશે જ શ્રી ડુંગર પ્રત્યે ભક્તિ છે. એટલે તેને આ ઉપાધિ વિશે વિચાર જણાવવાથી પણ અમને તો ઉપકાર છે, તથાપિ શ્રી ડુંગરના ચિત્તને કંઈ પણ વિક્ષેપ થતો હોય અને અત્રે આવવાનું કરાવવું થતું હોય તો સત્સમાગમ યથાયોગ્ય ન થાય. અમને તો બંને પ્રત્યે ભક્તિ છે, કોઈ ભેદ નથી. જ્ઞાનીને વીરને ગૌતમ અને ગોશાળાનો ભેદ નથી, ચંદન બાળા અને ચંડ કોશિયાનો ભેદ વીરને નથી. સૌ જીવો પ્રત્યે સમાન દ્રષ્ટિ, કૃપાળુદેવ લખે છે કે જેવી દ્રષ્ટિ અમારી અમારા સ્વજનો પ્રત્યે છે એવી જ તમારા પ્રત્યે છે. કોઈના પ્રત્યે અધિક અને કોઈના પ્રત્યે ન્યૂન એ વાત સત્પુરુષના ભાવધારામાં ઘટતી નથી, ઘટે નહીં. પણ એ કહે છે એટલે અંશે ડુંગર પ્રત્યે ભક્તિ છે, પણ એને આ ઉપાધિ વિશે વિચાર જણાવવાથી પણ અમને તો ઉપકાર જ છે. અમારી ઉપાધિ આટલી છે એટલે અમે તમારા સત્સંગનો લાભ પૂર્ણ નહીં લઈ શકું, આમ લખીએ છીએ અમે ડુંગરને કે તમારું આવવાનું બને તો તમારો જેટલો છે તમે માનો, પણ અમારું તમારી બાબતમાં તો એવું છે કે અમે તમને સમય નહીં આપી શકીએ. સામાન્ય જનને અમે ના પાડીએ છીએ એમાં શું કામ, કે એને કંઈ સમય એટલો એ ફાળવવાનો નથી, આવે છે એટલું જ, પણ 50 પ્રકારના કામ લઈને આવે છે અને કદાચ એ બધા કામની અંદર બહુ મહત્વનું હોય તો એ સત્સંગને બાજુ ઉપર મૂકે, મૂક લપ આજે આપણે નથી જવું કૃપાળુદેવ પાસે, આજે આ પાસે વ્યવહારને મળવાનું છે મળી લે, મળીને તો કાકાને ખોટું લાગશે તો એના હારું ગયો તો તું હાલે. આ બધું હેલા કરે, સંસારનો રંગ છે અને આપણે કઈ ભૂમિકામાં આવીએ આપણે આપણે જાતનું મૂલ્યાંકન કરવું કે સત્સમાગમ કરવા માટેની આપણી કેટલી તીવ્રતા છે. તો કહે છે કે એથી અમને તો લાભ જ છે, પણ છતાં ડુંગરને ચિત્તની અંદર જો કાંઈ આવું કાંઈ થતું હોય અને એને અત્રે આવવાનું કરાવવું થતું હોય, એની આવવાની ઈચ્છા ન હોય ને આપણે એને હું લખું ને એને પરાણે કરાવવું થતું હોય તો તે સત્સમાગમ યથા યોગ્ય ન થાય. આવું અમારે નથી કરવું. ડુંગરનો સત્સમાગમ કરાવવું પડે એવી રીતે નથી કરવું. ડુંગરને આવવાની ઈચ્છા હોય તો જ આવે, નહીં તો તમે એને દબાણ કરશો નહીં. પણ તમે તો આવજો, તમે આવજો અમારી ઉપાધિ યોગની અંદર, તમે આવશો તો અમને લાભ થવાનો છે. કેટલી બધી વાત જ્ઞાનીના વ્યવહાર આપણે જો જાણીએ, એક વ્યવહારની દ્રષ્ટિ પણ આવી જાય શીખવાની, તો આ જગતની અંદર સત્સંગ કેમ મેળવવો, સતજ્ઞાન કેમ મેળવવું, બધેથી મળે તને, આખું જગત તારા હિત માટે છે, આખું જગત તારા ઉપકાર માટે છે. આખું ઉમા સ્વાતીએ તો કહ્યું છે કે આખું જગત પરસ્પર પરોપકાર કરી રહ્યું છે. એક એક જીવ જગતનો, પ્રકૃતિના બધા પરિબળો આ જીવને ઉત્થાનના માર્ગે લઈ જવા માટે પ્રયત્ન કરે છે, પણ જીવની અવડચંડા એવી છે કે બધાનું નિમિત્ત પામીને એ નીચે ને નીચે જતો જાય છે. આવો પરમ પુરુષ પણ એ કહે છે કે આવા નિમિત્તમાંથી પણ હજી અમે અમારી રહી સહી અપૂર્ણતા જે છે ને એને પણ કાઢી નાખશું. તમે આવજો, તમારી પાસેથી અમે શીખી લઈશું. માટે જો ડુંગરને આવી ભાવના હોય તો એને તમે આવવાનું ન કરશો, કારણ કે સત્સમાગમ યથા યોગ્ય ન થાય. તેમ ના બનતું હોય, જો એને પરાણે આવવાનું અમે કહીએ છીએ અને એને આવવું પડે એવું ન હોય અને સ્વેચ્છાથી આવવું હોય, તો શ્રી ડુંગરે અને શ્રી સૌભાગે અત્રે આવવામાં કંઈ પ્રતિબંધ નથી, એ જ વિનંતી. આ વાંચીને શું સાંભળજો, સમજવું, અને આ ગરબડ થઈ જાય. હા પાડે છે, ના પાડે છે, આવવા માટે કહે છે કે નિર્દેશ કરે છે કે ન આવો તો સારું, કાંઈ ખબર પડતી નથી. બીજાને અમે ના પાડીએ છીએ, તમને ના પાડતો, ડુંગરને માટે આમ છે, તમારા માટે આમ છે, છતાં કોઈ ભેદ નથી. આવો તો ઠીક છે, ન આવો તો કંઈ વાંધો નથી. આવી રીતનો સમાગમ ન થાય તો કરવા, સત્સમાગમ નહીં થાય. પત્રને સમજવો, એને વિચારવો કઠિન છે. અને એટલી જ હવે પછીનો પત્ર આવશે જ કે ગરબડ ઊભી થઈ ગઈ, અને એનું ફરીથી સમાધાન દેવા માટે પત્રાંક 600નો શરૂ થશે. પણ અત્યારે તો આ પત્ર જે છે એ આપણે 600નો આવતો લેવા માટે લાઈન આપણે લઈએ, એટલે વચમાં 599 જે છે એ 2 લીટીનો છે એ પૂરો કરી લઈ. મુંબઈ, વૈશાખ બાદ 14, ગુરુવાર 1951. શરણ એટલે આશ્રય અને નિશ્ચય કર્તવ્ય છે, અધીરજથી ખેદ કર્તવ્ય નથી. ચિત્તને દેહાદી ભયનો વિક્ષેપ પણ કરવો યોગ્ય નથી. અસ્થિર પરિણામ ઉપશમાવવા યોગ્ય છે. આ પત્ર કેના ઉપર છે? મુનિશ્રી ઉપર છે, વચમાં પત્ર. પછી પાછો આ પત્રના અનુસંધાનમાં જ પત્ર લખવો પડશે, કેમ કે ત્યાંથી રિબાઉન્ડ થયું છે બધું. ડુંગરને સૌભાગનું શું રિએક્શન આવ્યું છે એના ઉપર પાછો જવાબ એ આવતા સ્વાધ્યાયની અંદર આપણે લઈશું. અત્યારે કહે છે મુનિશ્રીને જે અવસ્થા ઊભી થઈ છે, પત્ર આવ્યો છે એમાં એને તો 2 લીટીની અંદર ધીરજ આપે છે. શું આપે છે? કે શરણ અને નિશ્ચય કર્તવ્ય છે. ઉદયનો પલટો આવ્યા જ કરે, ક્યારેક અનુકૂળ ક્યારેક પ્રતિકૂળ, ક્યારેક સુખદ ક્યારેક દુઃખદ, પણ કર્તવ્ય શું છે? ઉદયમાં કર્તવ્ય શું? શરણ એટલે કે આશ્રય, સત્પુરુષનો આશ્રય, વિતરાગ પુરુષનો આશ્રય, પૂર્ણ પુરુષનો આશ્રય, પરમ પુરુષનો આશ્રય, અને નિશ્ચય. એનું સ્વરૂપ એ જ મારું સ્વરૂપ છે અને એ જ સ્વરૂપ મારે પામવું છે. અભેદ દ્રષ્ટિ, આપણો ઉપાસ્ય દેવ છે એના પ્રત્યેની અભેદ દ્રષ્ટિ કર્તવ્ય છે. અધીરજથી ખેદ કર્તવ્ય નથી. ધીરજ તૂટી જાય, છૂટી જાય, સંજોગો એવા આવે કે જેથી કરીને મન થાકી જાય, તો કે છે ખેદ કર્તવ્ય નથી. ચિત્તને દેહાદી ભયનો વિક્ષેપ પણ કરવો યોગ્ય નથી. બરોબર ચિત્તની સ્થિરતા, ચિત્ત ચૈતન્યમય રહેવું જોઈએ, અભેદ દશામય હોવું જોઈએ, પૂર્ણ પુરુષ શુદ્ધ આત્મા, સહજ આત્મા, પરમ આત્મા, એ જ મારું સ્વરૂપ છે. કોઈ વિક્ષેપ દેહાદીના ભયનો કે શરીર તૂટી જશે તો, શરીર માંદું પડશે તો, એને પક્ષઘાત થશે તો, એ આમ થશે તો, જે થવું હોય તે થાય, એની પર્યાય છે. તારી અત્યારની ગમે તેટલી વ્યવસ્થા હશે તો પણ એ પર્યાયમાં બદલ થવાનો, તો શું કામ ચિંતા કરેશ? પણ પછી કોણ પાણી પાય? પણ એના નસીબમાં પાણી જ નહીં હોય, શરીરમાં તો નહીં પાય કોઈ, તો તું એની ચિંતા શું કામ કરે? જો તું દેહથી ભિન્ન છો તો પછી દેહમાં ખાટલે પડ્યા તો સાહેબ, પછી કોક તો કંઈક વિચારવું તો જોઈએ ને. તું વિચાર શેનો કરે? તારું વિચાર્યું થવાનું છે. તારું વિચાર્યું થવાનું હોય તો એ ખાટલે ન પડે પહેલા, તું એને પડવા દે. જો આપણા પ્રમાણે જો આ શરીરનું ચાલતું હોય નિયમન, તો આપણે શરીરને બીમાર પડવા દઈએ ખરા? ન થાય. એનો મતલબ કે દેહની સ્થિતિ આપણા વશમાં નથી, અને નથી પછી એની ચિંતા કરવી ભવિષ્યની, અને વિક્ષેપ કરવો ચિત્તની સ્થિરતામાં. પોતાનું બધું ચાલે છે ને, શું થાય, આમ થશે ને, પછી પગ દુખવા આવશે ને, પછી આમ થશે ને, પછી ખાટલે પડવાના છે, પડશું, અને જેથી પડશું તેથી કોઈ રોકનાર. મુશ્કેલી જો ચિત્તની આ શ્રદ્ધા, આ સ્થિતિ, આ સ્થિરતા કે છે ચિત્તની. અસ્થિર પરિણામ ઉપસમાવા યોગ્ય છે. આ બધા કયા પરિણામ છે? અસ્થિર. ભવિષ્યની કલ્પનાઓ જ કરવી, હાય હાય હું મરી જઈશ, માયરા મોર તો ભા, મને આમ થશે, પછી એકલો પડી જઈશ, આ જશે તો શું થશે. આ બે જણા આવે ને, ઘણી વાર વિચાર કરે કે મારા વિના તમારું શું થશે, ઓડો કે પણ મારા વિના તારું શું થશે, બોલો, નહીં લેના નહીં દેના, અરે પણ જવું તો છે બે ને, અરે તમારા બે ના વિના કોઈનું કઈ નથી થવાનું. તમે શાંતિથી સીધાવો. પણ આ જીવ અસ્થિર પરિણામમાં પોતાની સાધના ચૂકી જાય છે. દેહાદીના ભયનો વિક્ષેપ એને સાધનાના માર્ગથી પાડે છે, અને આ જ મુનિ અને ગ્રસ્ત ધર્મની અંદર ફેર પડે છે. મુનિ કોઈ ચિંતા કરતા નથી, કેમ કે જ્યારે દીક્ષા લે છે ને ત્યારે જ નિશ્ચિત કર્યું છે કે કોણ આપણી દવાદારૂ કરશે, કોણ ગોચરી પાણી કરશે આપણા માટે, અને કોણ આપણી સેવા શુશ્રૂષા કરશે. એકલો નીકળો છે એ બધા સંબંધોને, સર્વ સંબંધનું બંધન તીક્ષ્ણ છોડીને. સાચો સંયમ, જ્ઞાન ગર્ભિત સંયમ જો હોય, વૈરાગ્યથી ભરપૂર સંયમ હોય, સંવેગની ધારામાં, સંયમની ધારામાં પ્રગ મૂક્યો હોય, એ આવતીકાલની એક પળનો પણ વિચાર કરતો નથી. ક્યાં એટલું શ્રદ્ધાન છે કે જે પડે, જે પર્યાયની સ્થિતિ નિશ્ચિત છે, એ તો થવાની છે, થઈને જ રહેશે. અત્યારે મારી વર્તમાન સ્થિતિમાં મને આ જે ભાવ છે સંયમની ધારાના, બસ એ રીતે કરવું, તો ત્યાગ કરે. અને આ એનું પછી ધારા વૈરાગ્યની, પુરુષાર્થની ધારા જાગે, અને એને કંઈ વાંધો આવતો નથી. અને કદાચ આવ્યો તો એનો હરખ શોખ એને નથી, એને નથી. બાકીનાને જેને જે હોય તે, પણ એને એનો હરખ શોખ નથી કે કોઈએ મારું આ કંઈ કર્યું નહીં, કોઈએ મને બચાવ્યો નહીં. ગજ સુકુમારને થાય ખરું, મેતારજને કંઈ થાય, મહાવીરને થાય, કાનમાં ખીલા ઠોકાય, આવો રાજનો કુંવર, સિદ્ધાર્થનો પુત્ર, એને કંઈ નથી. આ સ્થિતિની અંદર અસ્થિર પરિણામ. એકવાર જ્ઞાન થયું કે દેહાદીથી હું ભિન્ન છું, ભલે અત્યારે અંશે થયું છે, પૂર્ણ પ્રતીતિમાં નથી, પણ શ્રદ્ધાનમાં આવ્યું ખરું કે નહીં કે આત્મા છે, આત્મતત્વ છે, આ પરમાર્થનો તો આધાર છે, અને હું દેહથી ભિન્ન છું, તો દેહનો ભય એ મારા વિક્ષેપનું કારણ બનવું જોઈએ નહીં. આત્મસ્થિરતા ત્રણ સંક્ષિપ્ત યોગની, મુખ્યપણે તો વર્તે દેહ પર્યંત જો, ઘોર પરિસહ કે ઉપસર્ગ ભયે કરી આવી શકે નહીં તે સ્થિરતાનો અંત. આ પ્રારંભ, ત્રીજી ગાથા, હજુ શરૂઆત છે. એ પરમપદ પ્રાપ્તિની ભાવનામાં આ તો શરૂઆત છે, આ પગથિયું છે કે મારી પહેલા સ્થિરતા રહેવી જોઈએ. મને જે ભાવ થયો છે કે દેહ ભિન્ન કેવળ ચૈતન્યનું જ્ઞાન જો, આ મારી સ્થિરતામાં હવે ક્યાંય વિક્ષેપ દેહાદીના ભયને કારણે આવવો જોઈએ. કેટલી અદ્ભુત વાત! પાયાની વાતો બધી આપણને જો પકડાઈ જાય, નાની નાની બાબતમાં આપણે રોકાઈ જતા હોય અને તત્વજ્ઞાનની ઊંડી ચર્ચામાંથી નવરાજ ન પડતા હોય. વાત એ છે, સ્થિરતા બહુ મહત્વનો ગુણ છે. તો એ કહે છે, અસ્થિર પરિણામ ઉપશમવા યોગ્ય છે. અસ્થિર પરિણામ એ જ્યારે જ્યારે ઊભા થાય ત્યારે એને પહેલાં શાંત કરો, આ સ્થિર પરિણામ છે. એ વાત અહીંયા 599 એ પત્ર પણ અહીંયા આપણે પૂરો કરીએ છીએ વિશેષ અવસરે. સત્પુરુષોનું યોગબળ, જગતનું કલ્યાણ.